પોતે પણ શું કરવું છે, શું કરવાનું છે એનું માર્ગદર્શન લેવા માટે ગુરુ વશિષ્ઠજી મહારાજ પાસે ગયા છે. અને ત્યાં ગુરુ ગેહ બહોરી ખૂબ જ ભાવપૂર્વક ભાઈ શત્રુઘ્ન ને સાથે લઈને ભરતજી પુરોહિત કુલ પુરોહિત ગુરુ મહારાજ ને ત્યાં ગયા અને કરી દંડવત કહત કર જોરી અને દંડવત પ્રણામ કરીને વિનય વિવેક પૂર્વક તે હાથ જોડીને આયસ હોય તો રહો સનીમા પ્રભુ, હવે આપની આજ્ઞા હોય તો હું નિયમ પૂર્વક રહું. ભરતજીએ આટલું જ કહ્યું, પણ નિયમ કયા? ગુરુ મહારાજ જે નિયમ આપે તે જે આપશો એ નિયમ પાડીશ, જેને આપણે નિત્ય નિયમ કહીએ. કોઈક વ્યસન ત્યાગની વાત કરીએ, એ નિયમ પાડીશ. આમ જે કઈ સેવાનો, નામ સ્મરણનો, સમયનો સદુપયોગ કરવાનો જે કોઈ આપની આજ્ઞા છે એનું હું પાલન કરીશ, એ નિયમનું હું પાલન કરીશ. અને બોલે મુનિ સન પુલકી સ પ્રેમા, સદભાવપૂર્વક પ્રેમથી પોતાના મનથી ઋષિને બંને હાથ જોડીને ભરતજીએ કંઈક સદભાવપૂર્વક પ્રેમપૂર્વક કહેવા માંડ્યું છે. શું છે? સમજાવું બોલે મુનિ તબ બોલકી સ પ્રેમા. ઋષિએ પણ જોયું કે સામે ચાલીને આવે છે, સદભાવપૂર્વક આવે છે અને કઈક મર્યાદાથી કઈક જ્ઞાન મેળવવા, સાચું માર્ગદર્શન મેળવવા માટે આવે છે. મારે શું કરવું? નહીતર કોઈ અમે કહેતા કે મારે શું, એવા શબ્દ એવા જવાબ ઘણા મળે. મારે શું કે ભગવાન વનમાં ગયા ને આ બધા કરી લેશે, મારે શું? એ બે જવાબદારી છે, એ અવિવેક છે. એવું બોલાય જ કેમ? જેની પ્રજા છીએ, જ્યાં રહીએ છીએ, જે ધરતીનું અન્ન ખાધું છે, ત્યાં ગાડી એવો શબ્દ બોલાય જ કેમ? પણ ભરતજી સામે ચાલીને કંઈક માર્ગદર્શન મેળવવા માટે ઋષિને ત્યાં આવ્યા છે. એટલે ઋષિએ પણ પ્રેમથી આવકાર આપ્યો કે આવો. બંને ભાઈઓ આવ્યા છે, એ તો ઋષિની આજ્ઞાથી વનમાં ગયા છે અને આ બે અયોધ્યામાં છે. એમણે શું કરવું એનું માર્ગદર્શન લેવા માટે ભરતજી ઋષિને ત્યાં પહોંચ્યા. સમુજબ કહબ કરબ તુમ જોઈ, હે ભરત, તમે જે કઈ સમજશો. જોયું કેટલો સરસ ભાવ આપી દીધો છે. રાજકાજ સંભાળવાનું છે, રાજ પરિવાર છે, એટલે એની ઉપર કોઈ પણ બાબતને થોપી દેવાની નહીં કે આમ જ કરજો, આવું જ કરજો, આમ નહીં થાય એમ નહીં. વશિષ્ઠ મહારાજ પણ જ્ઞાની ને સમજ્યું છે ને, તપસ્વી છે, એટલે સમુજબ કહબ કરબ તુમ જોઈ, તમે એ જ કરશો, જે તમે સમજશો તે તમારે કરવાનું છે. આટલી મોટી સ્વતંત્રતા સોંપી દીધી. એ મારે શું કરવું એમ પૂછવા આવ્યા છે. ત્યારે વિનય વિવેક મર્યાદા વ્યવહાર જેને કહેવાય એમ વશિષ્ઠ મહારાજે પણ ભલે આવ્યા છે, બરાબર, મારે દખલ શા માટે કરવી? વ્યવહાર કેટલો ઊંચો છે. ભરતજી આવ્યા છે કઈક વ્યવહારુ માર્ગદર્શન લેવા માટે. વશિષ્ઠ મહારાજમાં બહુ સ્પષ્ટતાથી કે તમે તો સમજુ માણસ છો, તમને કઈ કહેવાનું શું હોય, તમે જાણકાર છો, સમજુ છો, તમારામાં વિવેક છે, તમે વ્યવહારુ માણસ છો, એટલે સમુજબ કહબ કરબ તુમ જોઈએ. તમે જે કઈ કહેશો, જે કઈ કરશો, એ બધું જ ધર્મનો સાર હશે. ભરત તો ધર્મનો સાર છે. રામકિંકરજીએ ભરતજી ઉપર એક ગ્રંથ લખેલો છે, ગ્રંથનું નામ છે ધર્મસાર ભરત. આખા ધર્મનો સાર નિચોડ ભરત એ તમે છો. બહુ સરસ ગ્રંથ છે કે ભરતજીની ભાવનાઓ, ભરતજીની જે ભક્તિ છે એનું આદર્શ નિરૂપણ અને એને એવી રીતે શિખરની માફક સ્થાપ્યું છે કે દરેક એમાંથી કંઈક સમજે, કંઈક માણી શકે. એટલે વશિષ્ઠજી મહારાજ પણ ભરતજીને નિમ્ન નથી માનતા. ભરત સાર તુમ, ધર્મ સાર તુમ, કે ધર્મનો જે સાર નિચોડ જે છે એ જગતની અંદર જે થવાનું હોય છે એ તમે એ જ કરશો અને એ સમજ્યા છો અને એ પ્રમાણે સૌને આજ્ઞા કરશો, જે આ જગતનો ધર્મ છે. માત્ર ધર્મનો, જગતનો ધર્મ છે એટલું નહીં, જગતના ધર્મનો નિચોડ જે છે એ તમારી પાસે છે. તમે બીજું તો કશું કરવાના નથી, બીજું કશું કહેવાના નથી. તમે આટલું બધું ધર્મને સમજો છો. ભગવાન પણ ભરતજીના એ વ્યવહારથી કેટલા બધા સરળ એને પ્રાપ્ત થયા છે. ભરતજી કેટલા બધા ખુશ છે, આનંદમાં છે કે ભરતજીનો આ વ્યવહાર, એનાથી ભગવાન પોતે પણ પ્રસન્નતા અનુભવે છે. તો વશિષ્ઠજી મહારાજ પણ એમ વિચારે કે ભગવાન આટલા મર્યાદા પુરુષોત્તમ છે, વ્યવહારુ છે, અને ભરતજીને માટે આટલો આદર, પ્રેમ, સદભાવ રાખતા હોય, એના વ્યવહાર પ્રત્યે પણ આદર હોય, તો મારે શું કહેવાનું હોય. છતાંય ભરતજી એક સમજુ વ્યક્તિ તરીકે, કે મારી કોઈ ભૂલ ન થાય, મારે માથે પણ કોઈ છે કુલગુરુ વશિષ્ઠજી મહારાજ, એટલે વ્યવહારપૂર્વક પ્રણામ વંદના જે કંઈ કરવાનું એ કરીને એમની પાસે કે મારે શું કરવું એ આપ. માણસ સક્ષમ હોય બધી રીતે, છતાંય વ્યવહારને સાથે રાખે. મારા શ્રી હતા ચોકમાં બેસે, સાંજે લગભગ 10-12 શહેરના મોભીઓ સાંજે બેઠા હોય ને એ દરબાર જોવા જેવો હતો. બધા શહેરના મોભીઓ હોય અને એક એક થી આમ પોતાની ઠરેલ જેને કહેવાય, પણ જયારે કઈ પણ હોય તે મહારાષ્ટ્રને પૂછે. બધા બુદ્ધિશાળીઓ હતા બધા. પછી મહારાષ્ટ્રી પોતે પણ પોતાની કઈક જે વાત હોય ને એ બધાની વચ્ચે પૂછે પાછા. બધા આ વ્યવહાર, મહારાજ શ્રી પોતે સર્વોપરી સક્ષમ બધું હોય અને છતાંય એ બધા મોભીઓની સાથે, કારણ કે વિચક્ષણ બુદ્ધિ વાળા હતા, અને બધાની સાથે ચર્ચા કરે, એની એનો નિચોડ કાઢે. આનું નામ છે મર્યાદા. આ છે મર્યાદાનો વ્યવહાર, કે કદાચ કંઈક રહી જતું હોય ને કંઈક ક્ષતિ રહી જાય તો એ ક્ષતિ ન રહી જાય, એટલા માટે પરસ્પરના વિચારની આપ લે અને એમાંથી કંઈક નવું પણ મળી આવે. જ્યારે શતાબ્દી યજ્ઞ કરવાનું હતો ત્યારે મારા શ્રી ગાંધીજીને પત્ર લખેલો કે આ બાબતમાં તમે શું કહેવા માંગો છો. ત્યાર પછી એનો પત્રનો જવાબ પણ મહાત્માજી આપેલો છે. આ વ્યવહાર ક્ષમતા બંનેમાં, છતાંય એકબીજાની મર્યાદા. એમ ભરતજીએ અહીંયા આગાડી ક્ષમતા પૂરેપૂરી હતી ને છતાંય મર્યાદાને માટે, એક આદર સત્કારને માટે ગુરુ મહારાજને ઘેર સામે ચાલીને ગયા છે અને પૂછ્યું કે હવે મારું કર્તવ્ય શું, મારે શું કરવાનું, એ આપ મને સમજાવો. અને એ વાત જયારે ભરતજીએ મૂકી ત્યારે વશિષ્ઠજી મહારાજ કહે, તમને મારે શું સમજાવવાનું હોય. જેમ વેદાંતમાં છે ને, વેદાંત પરિભાષામાં પ્રત્યક્ષસ્ય કિમ પ્રમાણમ, જે પ્રત્યક્ષ છે અને બધી પ્રમાણ આપવાનું, આ છે છે છે, આ છે, આ સાચું સત્ય જે તમારી સમક્ષ ઉભું છે. એમ વશિષ્ઠજી મહારાજે પણ ભરતજીને આ જ શબ્દોમાં કહ્યું, તમે સુજ્ઞ છો, વ્યવહારુ છો, સમજો, ત્યારે તો આટલે સુધી આવ્યા છો. અને પિતાએ અને માતાએ થઈને આપેલું રાજ હતું, છતાંય તમે ચિત્રકૂટ સુધી ગયા છો અને ત્યાંથી ભગવાને જે આજ્ઞા અને આદેશ આપ્યો એને માથે ચડાવી નહીં આવ્યા છે. તમારા મનમાં તમે હું હાર્યો કે જીત્યો કે હું એકલો પડી ગયો, કોઈ પણ વાત મનમાં આવવા દીધી નથી. ભરતજીએ તો અયોધ્યાથી નીકળતી વખતે પોતાના મનથી એ પણ નક્કી કર્યું કે સેવક કોણ, કેવો સેવક, જો કદાચ મને એ જાણીને મારો ત્યાગ કરશે અને સેવક માની આદર રહી અપની ઓર એમની જે ઈચ્છા છે કરશે, સમજી આપની ઓર કદાચ મને પોતાનો સેવક જાણીને પોતાના તરફ લઈ લે તો પણ એમની ઈચ્છા એમની મરજી, અને કદાચ મને અવગણી નાખે તો પણ મરજી ઈચ્છા એમની, આટલી બધી સ્વતંત્રતા નિર્ણય લેવામાં. પણ નહીતર એક તરફી જાય ભગવાન મને અપનાવશે કે નહીં, અને નહીં અપનાવે તો, અરે નહીં અપનાવે તો એમની ઈચ્છા, અને મને જો સેવક તરીકે સ્વીકારી લેશે તો પણ એમની ઈચ્છા. સ્વતંત્રતા કેટલી બધી. ગીતા આખી અધ્યાય પૂરો કર્યો, 18મો અધ્યાય. ભગવાને અર્જુને પહેલું કહ્યું, કરિષ્યે વચનમ તવ, કે પ્રભુ આપ જે કહેશો, જે આજ્ઞા આપશો એ પ્રમાણે કરીશ. પણ છતાંય ભગવાને અર્જુનને છૂટ આપી, યથેચ્છસી તથા કુરુ, તને જે ઠીક લાગે એ પ્રમાણે કરજે. મહાપુરુષોની ઉદારતા, પરસ્પરની, પરસ્પરનો વ્યવહાર જેને કહેવાય, એટલે આપણો જ નિર્ણય સાચો છે એમ માનીને કોઈની ઉપર જબરજસ્તી નહીં કરવાની. આ તમને સમજાવ્યું, હવે તમને જે ઠીક લાગે તે કરો. ભરતજીએ પણ ભગવાનને બાંધ્યા નથી. જો સેવક સ્વામી સંકોચી, જો હું મારા પ્રભુને સંકોચમાં નાખું તો કે તાર સુમતી પહોંચી, તો એ સેવક કેવી રીતે કહેવાય. એટલે ભરતજીએ ભગવાનને સંપૂર્ણ સ્વતંત્ર, ભગવાન તો સંપૂર્ણ સ્વતંત્ર છે જ, પણ નિર્ણય લેવાની અંદર ભરતજીએ ભગવાનને સંપૂર્ણ સ્વતંત્ર રાખ્યા કે મારો સ્વીકાર કેમ ના કરે એમ નહીં, એમની ઈચ્છા. હું ચિત્રકૂટ જાઉં છું પ્રભુને મનાવવા માટે, પણ એ મને સમજાવશે પ્રમાણે સમજીશ અને જે પ્રમાણે નિર્ણય આપશે એનો સ્વીકાર કરી લઈશ, મારે એમને બાંધવાના નથી.